તારીખ 21/4/1991 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 679 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 305
પત્રાંક 679 પત્રક પર છે ઓમ સદગુરુ ચરણાય નમઃ આત્મનિષ્ઠ શ્રી સૌભાગ પ્રત્યે શ્રી સાયલા ફાગણ વચ્છના કાગળમાં લખેલા પ્રશ્નોનું સમાધાન આ કાગળમાં સંક્ષેપથી લખ્યું છે તે વિચારશો. 5 પ્રશ્નોના ઉત્તર આ પત્રમાં એમણે આપ્યા છે. ફાગણવદ છઠના પત્રનો ઉત્તર ફાગણવદ 9 રીતે આપ્યો છે કે હવે પછી થોડા વખતમાં તમને તમારા લખેલા પ્રશ્નોનો થોડા દિવસોમાં બનશે તો કેટલાક પત્રોનો ઉત્તર લખી શકો. પહેલો પ્રશ્ન નિરાવરણ જ્ઞાન સંબંધીનો હોવા યોગ્ય છે. પ્રશ્નો આપણી પાસે નથી પણ ઉત્તર ઉપરથી આપણે અનુમાન કરી શકીએ કે પહેલો પ્રશ્ન નિરાવરણ જ્ઞાન કોને કહેવું? ક્ષયોક્ષમ વધે જ્ઞાનાવરણનું આવરણ એટલું ખસે એને નિરાવરણ જ્ઞાન કહેવું કે નિરાવરણ જ્ઞાન કહેવાનો કોઈ બીજો પ્રકાર છે? સામાન્ય રીતે શાસ્ત્રના અને કર્ણાનુયોગના અભ્યાસી જીવો જ્ઞાનાવરણીનો ક્ષયોક્ષમ થાય એટલે જ્ઞાનાવરણી જેટલું ખસે એટલું જ્ઞાન નિરાવરણ થયું એમ માને છે. આગમ પદ્ધતિથી અહીંયા ઉત્તર અધ્યાત્મ પદ્ધતિથી છે, આગમ પદ્ધતિથી નથી. નાનાવરણી જેટલું ખસે એટલું જ્ઞાન આવરણથી ઘટે આવરણ જ્ઞાનને ઘટે એ વાત આગમ પદ્ધતિએ બરાબર છે, તો પણ અહીંયા એ પૂછવાનો પણ અભિપ્રાય નથી અને એ કહેવાનો પણ અભિપ્રાય નથી. અહીંયા કહે છે કે જે જ્ઞાનમાં દેહાદી અધ્યાસ મીટ્યો છે અથવા અનુભવનું આવરણ ખસ્યું છે, જાણવું ઘણું જાણવું વધુ જાણવું સર્વ જાણવું એ જાણવાના વિશેષતા સાથે કસાયની મંદતાને સંબંધ છે. એમાં નિમિત્ત કસાયની મંદતા પડે છે. જેમ જેમ ઉઘાડ વધતો જાય છે કસાયની મંદતા વધે તો સામે નિમિત્ત નૈમિતિક સંબંધે જ્ઞાનાવરણી પણ ક્ષયોક્ષમ વિશેષ થાય અને જ્ઞાન ઉઘડે. પણ જ્ઞાનના ઉઘાડમાં નિગોદથી માંડીને શરૂઆત થાય છે. નિગોદમાં જ્ઞાન ઘણું અવરાયેલું છે અને નિગોદથી જ્યારે શરૂઆત થાય છે તો અનાદિ અજ્ઞાની જીવને બહિર્લક્ષી ઉઘાડ વધે છે અને એવો ઉઘાડ હે નિગુદ્ધથી માંડી નિગોદમાં એકદમ અવરાયેલું જ્ઞાન છે. પછી બે ઇન્દ્રિય થાય, ત્રણ ઇન્દ્રિય થાય, ચતુરિન્દ્રિય થાય, પંચેન્દ્રિય થાય, સંગની પંચેન્દ્રિય થાય, તો એ કસાયની મંદતાનું નિમિત્ત છે. ત્યાં બીજું કારણ નથી કેમકે ત્યાં બુદ્ધિપૂર્વકનો કોઈ પ્રયાસ બીજો તો છે નહીં. એ બહિર્લક્ષી જ્ઞાનનો જે વિકાસ એનાથી હજી આત્મહિત સધાતું નથી. આત્મહિત સાધવામાં એનું સાધન નથી, એ સાધનભૂત નથી. કેમ કે એવો અનંતવાર ઉઘાડ વધ્યો છે અને એ ઉઘાડ વધીને અગિયાર અને નવ પૂર્વ સુધી પણ અનંતવાર નાનાવરણીના ક્ષરોક્ષમે પ્રવર્તવાનું રાખ્યું છે, તો પણ જીવને આત્મહિત સધાયું નથી. આત્મહિત સાધવા માટે સ્વાનુભૂતિનું આવરણ ખસવું જોઈએ. એટલે ત્યાં જાણવાનો વિષય આવ્યો, અહીંયા વેદવાનો અનુભવવાનો વિષય આવ્યો. જો અધ્યાત્મના પ્રકરણમાં અનુભવની પ્રધાનતા છે, જાણવાની નહીં. જ્ઞાની કેટલું વધુ જાણે છે એની સાથે સંબંધ નથી, જ્ઞાની કેટલો વધુ અનુભવ કરે છે એની સાથે એનો સંબંધ છે. બે બ્રાન્ચ જુદી જુદી છે, છે જ્ઞાનનો પર્યાય, પણ બે શાખા જુદું જુદું કામ કરે છે. જાણવાની શાખા જુદું કામ કરે છે, વેદવાની શાખા જુદું કામ કરે છે. બંનેનો સ્વધર્મ જુદા જુદા પ્રકારનો છે. પંચાધ્યાયીમાં એ વિષયને સ્વાનુભૂતિ આવરણ તરીકે લીધો છે. સ્વાનુભૂતિનું આવરણ માટેની ત્યાં સુધી સ્વાનુભૂતિ ન થાય, ને સ્વાનુભૂતિ ન થાય ત્યાં સુધી પ્રત્યક્ષ અનુભવ ન થાય, ત્યાં સુધી એને સમ્યક દર્શન ન થાય, ત્યાં સુધી સ્વરૂપ આચરણ ન થાય, અને મોક્ષ માર્ગ સ્વરૂપ ન થાય. એટલે અહીંયા કાલે આપણે વાંચ્યું છે, પણ આજે બધા ખુલાસો બીજી રીતે આવે છે. કાલે આ વિશે નથી, એવી રીતે નથી થાય કે જે જ્ઞાનમાં દેહાદી અભ્યાસ મેટ્યો છે. કેમ કે પ્રશ્ન નિરાવરણ જ્ઞાનનો છે. નિરાવરણ જ્ઞાન અમે કોને કહીએ છીએ? અમારા લક્ષ્યમાં નિરાવરણ જ્ઞાન એટલે કઈ વાત છે? કે જે જ્ઞાનમાં દેહાદી અભ્યાસ મેટ્યો છે અને અન્ય પદાર્થને વિશે અહમતા મમતા વર્તતા નથી, મારા પણ વર્તતું નથી. અન્ય પદાર્થને વિશે પોતાપણું થતું નથી, અહમતા મમતા. એટલે શરીર તો મારું નહીં, પણ આ કુટુંબ પણ મારું નહીં, આ ઘર મારું નહીં. બીજા જે સંયોગો પ્રારબ્ધ કર્મના ઉદયથી લોકો એના માને કે ભાઈ આ બધી ચીજ એની ગણાય, એમાં એનો અધિકાર છે, એનો સંબંધ છે, આપણો સંબંધ નથી. એવો જે પ્રારબ્ધને લઈને પોતાપણું વ્યવહારે ગણાય છે એ સાચું નથી, પણ જૂઠું છે. કેમ કે આત્મા તો ભિન્ન ભિન્ન રહે છે, કોઈ આત્મામાં આવતું નથી, આત્મા કોઈમાં જતો નથી, અથવા કોઈ ચીજ આત્માની થતી નથી. કોઈ કુટુંબ પરિવારનો એક પણ સભ્ય આત્માનો થતો નથી, ખરેખર કોઈનો કોઈ સગો નથી. પરમાર્થે જોવામાં આવે તો કોઈ આત્મા કોઈ આત્માનો કોઈ સગો નથી. આનંદ ઘનજીએ તો એ ગાયું છે, સાચું રહે પણ સાધર્મીપણું સાધર્મીતણું, બાકી બધી ઝંઝાળ રહે. શું શબ્દ વાપરે છે? કુટુંબના કાર્યોને કુટુંબના સંબંધોને ઝંઝાળ ગણી છે જ્ઞાનીઓએ, અને સાધર્મીના સંબંધને કૌટુંબિક સંબંધ ગણ્યો છે. અને સાધર્મીમાં મુમુક્ષુથી માંડીને જ્ઞાનીઓથી માંડીને મુનિઓથી માંડીને અર્યંતોથી માંડીને સિદ્ધો સુધી બધા આવી જાય છે. એટલે ભગવાન કુંકુંબાચાર્ય આમંત્રણ આપ્યું ને પંચ પરમેશ્વરને, મારા દીક્ષાના પ્રસંગે હું આપ સૌને કંકોત્રી લખું છું, પધારજો. ગુરુદેવ તો બહુ મલાવતા ભક્તિનો વિષય હતો. સિદ્ધ ભગવાન ને આમંત્રણ મોકલે તો સિદ્ધ ભગવાન કેવી રીતે આવે કે ઉપરથી નીચે? બીજા તો મનુષ્ય લોકમાં છે તો કે એને નીચે ઉતારે છે, કે ભક્તો ભગવાન ને નીચે ઉતારે છે. કેવી રીતે ઉતારતા છે? જ્ઞાનમાં લઈ આવે છે, ભાવમાં લઈ આવે છે કે તમે અમારા હૃદયમાં બિરાજો છો. અત્યારે તમે સિદ્ધાલયમાં બિરાજતા નથી, પણ અમારા હૃદયમાં પ્રત્યક્ષપણે બિરાજો છે. એવી રીતે એને નીચે લઈ આવે છે. શું કહે છે? કે જે જ્ઞાનમાં દેહાદી અભ્યાસ મીટ્યો છે, ખરી છું બધો સ્પર્ધો. અને અન્ય પદાર્થ ને વિશે અહમપણું અને મમત્વ પણ વર્તતા નથી તથા ઉપયોગ સ્વભાવમાં પરિણમે છે, ઉપયોગ પોતાના સ્વરૂપમાં પરિણમી જાય છે. વ્યાપે વ્યાપક ભાવે અસંખ્ય પ્રદેશે સ્વભાવમાં તન્મય થઈને લીન થઈને ઉપયોગ પરિણમે છે અથવા જ્ઞાન પોતાના સ્વરૂપ પણ ભજે છે. જ્ઞાનમાં એવો અનુભવ થાય છે કે હું મારા સિદ્ધ સ્વરૂપે છું, મારું સિદ્ધ સ્વરૂપ મને પ્રત્યક્ષ અનુભવાય છે, તેથી મારું જ્ઞાન મારા સ્વરૂપને ભજે છે, સ્વરૂપ રૂપે થઈને સ્વરૂપ પણ ભજે છે. એવું જે જ્ઞાન, તે જ્ઞાનને નિરાવરણ જ્ઞાન કહીએ. અને એને નિરાવરણ શું કરવા થયું? ઓલું આવરણ ન લીધું ને આ આવરણ શું કરવા લીધું? આવરણ એટલે આદર્શ. શું આવરણ એટલે? આદર્શ. એક પડળ આડું આવી જાય, જેમ આંખને કોઈ પડળ આવી જાય, અંદરમાં કચરો બીજું કીધું છે, આંખ જોવાનું કામ ન કરી શકે, એમ પોતાના સ્વરૂપને પોતે અનુભવી શકતો નથી, વેદી શકતો નથી, ત્યારે એને પોતાના સ્વરૂપને અનુભવવા માટેનું કોઈ આવરણ છે, ભલે એ ભાવ આવરણ છે, પણ એ ભાવ આવરણ જ્યાં સુધી ખસતું નથી ત્યાં સુધી એ જ્ઞાન નિરાવરણપણાને પામ્યું નથી. પોતાનું સ્વરૂપ કેવું છે એ જેને ખબર નથી, એવો એક ભાવનો પડદો, મિથ્યા ભાવનો પડદો આડો છે, એ આવરણ છે જીવનું. એ આવરણ ખસે ત્યારે જ્ઞાન નિરાવરણ થયું કહેવાય. એ અપૂર્વ નિરાવરણતા છે. નાનાવરણ વધઘટ થાય ને ખસે એ પૂર્વાનું પર્વ, પૂર્વ નિરાવરણતા છે. એવી અનંતવાર મનુષ્ય થયો, અનંતવાર એકેન્દ્રિય થયો, અનંતવાર પાછો મનુષ્ય થયો. મિથ્યાત્વનું અજ્ઞાનનું મોટું આવરણ છે. અને એ પર પદાર્થને સ્વપણે અહમપણે પોતા રૂપે અનુભવે છે, એ જ ભાવ છે, બીજો કોઈ ભાવ નથી. એ મિથ્યાત્વ ભાવ અથવા અજ્ઞાન ભાવ શું છે કે શરીરને અને શરીર સિવાયના બીજા પ્રારબ્ધ યોગે સંયોગમાં રહેલા પદાર્થોને પોતાપણે જાણે છે, અનુભવે છે, સ્વીકારે છે, એ જ એને સ્વાનુભૂતિમાં આવરણ છે. આવરણ એટલે શું કે પોતાના પર્યાયમાં જે આવરણ છે પર્યાય અપેક્ષા એ વ્યવહાર છે, અને પોતાના જ પરિણમનમાં એ દોષ છે, માટે એ અશુદ્ધ નિશ્ચય પણ છે. વ્યવહાર પણ છે અને અશુદ્ધ નિશ્ચય પણ છે, શુદ્ધ નિશ્ચય નથી. શુદ્ધ નિશ્ચયમાં પોતાનો શુદ્ધ આત્મા છે. એ નિરાવરણ જ્ઞાન સંબંધીનો જે પ્રશ્ન છે એનો ઉત્તર આપ્યો છે. બીજો પ્રશ્ન છે જ્ઞાની અજ્ઞાનીની વાણી સમજવા સંબંધીનો, કે જ્ઞાન શાસ્ત્ર જ્ઞાન વાળા એવું જ કહે તો પણ જ્ઞાની છે કે અજ્ઞાની છે કેવી રીતે અમને સમજાય, એવી એક સમસ્યા છે મુમુક્ષુની ભૂમિકામાં, એનો ખુલાસો છે. સર્વજીવોને એટલે સામાન્ય મનુષ્યોને જ્ઞાની અજ્ઞાનીની વાણીનો ભેદ સમજાવવો કઠણ છે, એ વાત યથાર્થ છે. સામાન્ય માણસો જ્ઞાની છે કે આ અજ્ઞાની છે એમ વાણી ઉપરથી ભેદ પારખી શકતા નથી, એ વાત યથાર્થ છે. કેમ કે એ વિષયના એ નિષ્ણાત નથી, એ વિષયના એ જાણકાર નથી સામાન્ય માણસો, તેથી શબ્દે અથવા ઉપદેશ એવો જ જોઈને એને એમ લાગે છે કે આ પણ જ્ઞાની હોઈ શકે છે. કેમ કે કંઈક સુષ્ઠ જ્ઞાની શીખી લઈને જ્ઞાનીના જીવો ઉપદેશ કરે. હવે અહીંયા સુષ્ઠ જ્ઞાની શબ્દ શું કરવા વાપર્યો છે એ ખુલાસો નથી થયો. શુષ્કતા અને ભાવથી ભીંજાયેલું બે પ્રતિપક્ષ છે, પરિણમનમાં જે પોતાનો સ્વભાવ ભાવ છે એ સ્વભાવ ભાવનો પરિણામમાં આવિર્ભાવ થાય ત્યારે એ પરિણામ સ્વભાવથી સ્વભાવ ભાવથી રંગાયેલું પરિણામ છે. જેમાં એવો અધ્યાત્મ ભાવ સ્વભાવ ભાવ જેના પરિણામમાં પ્રગટ નથી પણ છતાં એ જ ભાષાના વાચક શબ્દોનો પ્રયોગ થાય છે, ભાવ નથી પણ ભાષાનો પ્રયોગ છે, તો એ ભાવ વગરની વાણીમાં ભાવનું ભીંજાવા પણ નહીં હોવાથી આત્માને એ વાણીને શુષ્ક વાણી અથવા એ જ્ઞાનને પણ શુષ્ક જ્ઞાન કહેવામાં આવે છે. નહીતર જેવું જ્ઞાન હોય એવો ભાવથી એ જ્ઞાન રંગાયેલું હોવું જોઈએ. જેમાં કસાય લેશિયા થાય છે તો રંજાયમાન થાય છે ને જ્ઞાન, કસાય યોગથી રંજાય છે, રંજિત થાય છે, એવી રીતે અકસાય ભાવથી રંગાયેલું થવું જોઈએ. જો અકસાય ભાવ ભાષાની અંદર પ્રયોગ થતો હોય તો ભાવમાં પણ અકસાય ભાવનો રંગ ચડવો જોઈએ. એ અકસાય ભાવનો રંગ નથી ચડતો, સ્વભાવ ભાવનો રંગ નથી ચડતો અને ભાષા એ સંબંધીની આવે છે, તો એ ભાષાને પણ શુષ્ક વાણી કહેવાય છે, એ જ્ઞાનને પણ શુષ્ક જ્ઞાન કહેવામાં આવે છે. એવું અહીંયા અર્થ સમજવો. કેમ કે કંઈક શુષ્ક જ્ઞાની શીખી લઈને જ્ઞાનીના જેવો ઉપદેશ કરે એટલે તેમાં વચનનું સમતુલ્યપણું જોયાથી, એટલે સરખું વચન જોયાથી શુષ્ક જ્ઞાનીને પણ સામાન્ય મનુષ્યો જ્ઞાની માને, શુષ્ક જ્ઞાનીને પણ સામાન્ય મનુષ્યો જ્ઞાની માને. મંદ દશામાં મુમુક્ષુ જીવો પણ તેવા વચનથી ભ્રાંતિ પામે, સામાન્ય મનુષ્યોને એ ખબર નથી હોતી પણ મંદ દશાવાળા મુમુક્ષુઓ હોય છે એને પણ ભ્રાંતિ થાય છે, એને પણ ખ્યાલ નથી આવતો કે આમાં જ્ઞાનીની વાણી અને અજ્ઞાનીની વાણીમાં શું ફરક પડે છે, એ ખ્યાલ એને નથી આવતો. ભ્રાંતિ પામે એટલે શુષ્ક જ્ઞાનીને જ્ઞાની માને, ન દેખાતી હોય, પૂજા કરે, ભક્તિ કરે, દયાદાન કરે, શું એટલે શુભ ભાવમાં હોય, શુભ ક્રિયામાં હોય પણ અધ્યાત્મ ભાવમાં ન હોય અને પરિણામમાં અધ્યાત્મ ક્રિયા ન હોય. શુષ્ક જ્ઞાની એટલે ઘણા ઓલામ સ્વછંદી માની લઈએ કે અશુભ યોગમાં પ્રવર્તે અને અધ્યાત્મની ભાષા બોલે માટે શુષ્ક જ્ઞાની કે નિશ્ચયાભાષી છે, એવું નથી. શું એવું એકાંતે નથી. એવું પણ હોય કે જે વ્યવહારાભાષીને જે વ્યવહારની ક્રિયાઓ હોય એવી ઉભયાભાષીને પણ ક્રિયાઓ હોય છે, એમાં નિશ્ચયનો પણ આભાસ હોય અને વ્યવહારનો પણ આભાસ, બંને આભાસ હોય છે અને બંને આભાસ હોય ત્યાં ભ્રાંતિ થવાનો સંભવ વિશેષ રહે છે. પોતાને પણ એવી ભ્રાંતિ થાય, બીજાને પણ એવી ભ્રાંતિ થાય છે. પણ ઉત્કૃષ્ટ દશાવાન મુમુક્ષુ પુરુષ શુષ્ક જ્ઞાનીની વાણી, જ્ઞાનીની વાણી જેવી શબ્દે જોઈ પ્રાય ભ્રાંતિ પામવા યોગ્ય નથી. પણ ઉત્કૃષ્ટ મુમુક્ષુ છે એ જ્ઞાનીની વાણી જેવા જ શુષ્ક જ્ઞાનીની વાણીના શબ્દો જોઈને એને ભ્રાંતિ ઘણું કરીને નથી થતી, પ્રાય એટલે ઘણું કરીને નથી થતી. હવે કેમ એમ છે કે ઉત્કૃષ્ટ મુમુક્ષુ છે એ પોતે આત્માનો આશ્રય કરવા માટે તૈયાર થયો છે, એનામાં આત્માર્થિતા વર્તે છે. ઉત્કૃષ્ટ મુમુક્ષુમાં આત્માર્થિતા વર્તે છે અને એ આત્માર્થ પોતાના ભાવમાં વર્તતી હોવાથી એવો આત્માર્થ કહેનારમાં વર્તે છે કે નહીં એની પરીક્ષા એને હોય છે પોતાના અનુભવ ઉપરથી, પોતાના ચાલતા પરિણામ ઉપરથી. એટલે સામાન્ય મુમુક્ષુ અથવા મંદ દશાવાન મુમુક્ષુ અથવા મધ્યમ કોપીના મુમુક્ષુ અને ઉત્કૃષ્ટ દશાવાન મુમુક્ષુ એવા ત્રણ ભેદ એમને આ પત્રની અંદર મુમુક્ષુ ના પાડ્યા છે. તો હવે આપણે એને પોતે તો પાડ્યા, એમના જ્ઞાનમાં જે રીતે વાત હોય તે રીતે આપણે કેવી રીતે સમજવું કે જે જીવને હજી આત્માર્થ શરૂ નથી થયો, મુમુક્ષુને યોગ્ય પૂજા ભક્તિ શાસ્ત્ર સ્વાધ્યાય આદિ કરે છે, પણ અંતરમાં પોતાનો આત્માર્થ જ જેને શરૂ નથી થયો, આત્માર્થી પણ જેને નથી આવ્યું, ત્યાં સુધી એને જ્ઞાનીની વાણીમાં રહેલો આત્માર્થ નથી સમજાતો, અને અજ્ઞાનીની વાણીમાં એ આત્માર્થનો અભાવ છે એ નથી સમજાવતો. આત્માર્થનો સદભાવ અને આત્માર્થનો અભાવ પરસ્પર સાપેક્ષ છે. એક સમજાય તો બીજો સમજાય. તો જે જીવ આત્માર્થમાં નથી આવ્યો એ જ્ઞાનીની વાણી અને અજ્ઞાનીની વાણીમાં આત્માર્થને જુદો નહીં પાડી શકતો હોવાથી એને ખબર નથી પડતી કે આ જ્ઞાની છે કે આ અજ્ઞાની છે. એ અજ્ઞાનીને કદી જ્ઞાની પણ માનશે, જ્ઞાનીને કદી અજ્ઞાની પણ માની બેસશે, કેમ કે એને ખબર નથી કે મારા ભાવમાં આત્માર્થ શું છે, કહેનારના ભાવમાં આત્માર્થ શું છે, એ વાતની એને ખબર નથી પડતી. પ્રાય એટલે શું છે કે એટલી બધી પરિપક્વતા આત્માર્થીની ન હોય. શું? હા, ઉત્કૃષ્ટ દશાવાન પુરુષનું એટલે ઘણું કરીને તો ન ભૂલે, કોઈક અપવાદમાં કોઈ ભૂલે સંભવ છે, કેમ કે હજી જ્ઞાન દશા આવી નથી, ભાન થયું નથી. એમનો જે આંખ છે એમાં બહુ ચોખ્ખો વિષય છે, ઝીણી વાત પણ એમને લક્ષમાં લીધી છે, ઝીણામાં ઝીણી વાતને લક્ષમાં લીધી છે, કે જીવ ભૂલે તો ક્યાં સુધી ભૂલે એમ કેવું છે. કેમ કે શુષ્ક જ્ઞાનીની વાણીમાં આશય જ્ઞાનીની વાણીની તુલના હોતી નથી. શુષ્ક જ્ઞાનીની વાણીમાં જે જ્ઞાનીની વાણીમાં આશય હોય છે તે આશય હોતો નથી. જ્ઞાનીની વાણીનું સર્વ વિસ્તારનું કેન્દ્ર સ્થાન, કેન્દ્ર બિંદુ એક આત્માર્થ જ હોય છે. એટલે તેમણે એ વાત લીધી છે, આત્માર્થ ઉપદેશક એમની વાણી હોય છે, એમાં આત્માર્થનો ઉપદેશ રહેલો છે. માત્ર ફક્ત પણ એવો એવી ભાષામાં ઉપદેશ તો શુષ્ક જ્ઞાનીની વાણીમાં પણ છે, તો એને આત્માર્થ ઉપદેશ કેમ ન કહેવો, કેમ ન ગણવો, કે એ આત્માના આત્માને ઉપાસતા નહીં હોવાથી, જ્ઞાની આત્માને ઉપાસે છે તેથી એની વાણીમાં આત્માનો ઉપદેશ છે એને નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે. પણ જેને આત્માની ઉપાસના આવડતી જ નથી, ખબર જ નથી, કરી શકતો નથી, એ રસ્તે આવ્યો નથી, ચડ્યો નથી, એ શબ્દો ભલે એવા કહે પણ ભાવ ક્યાંથી હશે એને, એની વાણી સાથે ભાવનો સંબંધ નથી. કે એવો તર્ક કરી શકાય છે, આગળ એ કર્યો છે કે ભાઈ ગમે તે શાસ્ત્ર સંભળાવનાર હોય, અમને તો સમયસર સંભળાવે છે ને, એમ ચાલે કે ન ચાલે, કે નથી ચાલતું, આમાં એવું નથી ચાલતું. અશુદ્ધ નિમિત્ત શુદ્ધ ઉપાદાનમાં એવું છે કે કોઈ સંસ્કારી જીવ, શુદ્ધ ઉપાદાનમાં કોને લીધો છે, સાંભળનાર કોઈ સંસ્કારી જીવને લીધો છે, ગમે તેને નથી લીધો, કેમ કે શુદ્ધ ઉપાદાન એવું એનો વિશેષણ છે. એટલે જેની ઉપાદાનમાં શુદ્ધતા છે એ તો સંસ્કારી છે ને કાં જ્ઞાની છે, બે માંથી એક છે, અથવા ઉત્કૃષ્ટ દશાવાન મુમુક્ષુ છે. લ્યો ને, આ શુદ્ધ ઉપાદાનમાં આ જીવો આવે, એ અશુદ્ધ નિમિત્ત એવા જે ઉપદેશક છે એની જ્ઞાની જેવી વાણી જોઈને પણ સમજી લે છે કે આ વાત એવી કરે છે પણ એને ખબર નથી. શું સમજે છે, આ વાત સાચી કરે છે એમ નો કે, વાત સાચા જેવી કરે છે પણ સાચું શું એને ખબર નથી, એવું સમજે એને શુદ્ધ ઉપાદાન કહેવાય. અને જે અશુદ્ધ નિમિત્તને સમજી લે છે કે આ નિમિત્તમાં જે અશુદ્ધતા છે એને ખબર નથી, એને અશુદ્ધ નિમિત્ત અને શુદ્ધ ઉપાદાન કહેવામાં આવે છે. એ પ્રકારે એક ભાગ છે નિમિત્ત ઉપાદાનનો. કેમ કે શુષ્ક જ્ઞાનીની વાણીમાં આશયથી જ્ઞાનીની વાણીની તુલના હોતી નથી, એટલે એના કથનની અંદર આત્માર્થ કેન્દ્ર બિંદુમાં નથી. શુષ્ક જ્ઞાનીની વાણીમાં કેટલીક વાત એ સમજ્યો છે, શીખ્યો છે, એ પ્રમાણે એ કહે છે, પણ એને એનો ભાવ ભાષો નથી. જ્ઞાનીની વાણીની વિશેષતાઓ કહે છે કે જ્ઞાનીની વાણી પુરવાર પર અવિરોધ હોય છે, વિરોધી ધર્મોને બતાવનારી એવી પણ જ્ઞાનીની વાણી પુરવાર પર અવિરોધ હોય છે. ઉત્પાદ વ્યય અને ધ્રુવ બંને પરસ્પર વિરુદ્ધ સ્વભાવી છે. ઉત્પાદથી વ્યય વિરુદ્ધ સ્વભાવી છે, વ્યયથી ઉત્પાદ વિરુદ્ધ સ્વભાવી છે. બંને ચલનાત્મક ભાવ છે, ચલનવાળા ભાવ છે, જ્યારે ધ્રુવ છે એ અચળ ભાવ છે. તો એ રીતે પણ ચળપણું અને અચળપણું એવું પણ વિરુદ્ધ ધર્મ સ્વભાવવાળો પદાર્થને અંગો છે એવા ધર્મો છે, એવા એના ભાવ છે, એવી એની સ્થિતિ છે, વસ્તુ સ્થિતિ એવી છે. તો પણ યથાસ્થિત પદાર્થ દર્શન હોવાને લીધે, એ વાત અમે છેલ્લી લીટીમાં લીધી કે કેમ એને શુષ્ક જ્ઞાનીની વાણીને પુરવાર પર વિરોધપણું આવે છે, કે એને યથાસ્થિત પદાર્થ દર્શન નથી, એના જ્ઞાનમાં સામે પદાર્થ નથી. શું જ્ઞાનમાં સામે પદાર્થ નહીં હોવાને લીધે એ ઠામ ઠામ એટલે અનેક ઠેકાણે પોતાની વાત કરવામાં પદાર્થને વિશે કલ્પના કરીને વાત કરે છે, એટલે એ કલ્પનાયુક્ત વાણી હોય છે, એ કલ્પિત વાણી હોય છે, અને એ કલ્પના વાસ્તવિકતાથી વિરુદ્ધ હોવાને લીધે એને મિથ્યા ભાવ કહેવામાં આવે છે, એને અજ્ઞાન કહેવામાં આવે છે, અને એના ફળને નિયમથી દુઃખદની જ પ્રાપ્તિ થાય છે, કલ્પનાના ફળમાં સુખની પ્રાપ્તિ થતી નથી. સમર્થ જ્ઞાની પુરુષ છે, ભલે તો શરીરની આયુ ભલે 29 વર્ષની છે પણ સમર્થ જ્ઞાની પુરુષ છે. આવી વાતો એમણે જે વ્યક્ત કરી છે એ અનુભવમાં કલમ બોળી બોળીને લખેલી વાત છે. શાનો લોપ થઈ જાય? ધર્મનો લોપ ન થાય, અધર્મનો લોપ થાય. જ્ઞાની દ્વારા ધર્મનો લોપ ન થાય, કેમ કે પોતે ધર્મ પ્રગટાવ્યો છે અને બીજાને પ્રગટ થવામાં જ્ઞાની જ નિમિત્ત પડી શકે, બીજા તો નિમિત્ત પડી પણ ન શકે. અને જ્યારે બીજાને ધર્મ પ્રગટાવવામાં નિમિત્ત પડે ત્યારે એના અધર્મનો લોપ થાય, પણ કોઈ ધર્મનો જ્ઞાનીના નિમિત્તે લોપ થાય નહીં. હા, માનેલો ધર્મ લોપાતો હોય એવું લાગે. શું પોતે જેને ધર્મ માન્યો છે, જે ધર્મ નથી એને ધર્મ માન્યો છે, એ ધર્મનો લોપ થતો દેખાય, પણ જ્ઞાની દ્વારા ખરેખર સત્ય ધર્મનો લોપ થતો નથી. હા, પકડી શકે. એનું કારણ છે કે પોતે આત્માર્થમાં આવે છે અને એની નજર આત્માર્થ ઉપર છે, કહેનારની વાત શબ્દો ઉપર નથી. કયા શબ્દોમાં વાત કરે છે એના ઉપર એની નજર નથી. કહેનાર આત્માર્થને કેવી રીતે બતાવે છે, આત્માર્થ બાજુ એનું વલણ કેવી રીતે કહેતા કહેતા આવે છે, એ સમજવાનો એ પ્રયત્ન કરે છે. એટલે સાંભળનારના ભાવને કહેનારના ભાવ સાથે ઇન્ટરલિંક છે, સંબંધ જોડાય છે. ભાવનો નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે, વાણીનો તો સ્થૂળ પણ કહેવાય છે, ખરેખર નિમિત્ત નિમિત્તે સંબંધ ભાવથી ભજે છે. કહેનારનો ભાવ અને સાંભળનારના ભાવને મેળ ખાય છે ત્યારે મેળ ખાય એને નિમિત્ત નૈમિત્તિક સંબંધ કયો. નો મેળ ખાય એને નિમિત્ત નૈમિત્તિક સંબંધ લાગુ પડતો નથી. આ સીધી વાત છે. એટલે એ રીતે લિંક મળે છે ત્યારે એ સમજે છે કે બરાબર છે, કહેનાર છે તે યથાર્થ છે. હા, એને આત્મહિતને ખોજે છે, આત્મહિતની પાછળ એ લાગેલો છે, આત્મહિતની પાછળ એની તાલાવેલી છે ઉત્કૃષ્ટ મુમુક્ષુને. એટલે આત્મહિતનો રણકાર છે એને એને પકડે છે, અને જેમાં આત્મહિતની વાત છે પણ બોધી લાગે છે. ફોગાનીજીનું કહ્યું કે હમકો તેરી વાણી કાગ પક્ષી જૈસી લગતી હૈ. શું કહ્યું? શુષ્ક જ્ઞાની કોઈ એવી નિશ્ચય પ્રધાનતાની વાત કરે છે તો કે શું કહ્યું કે અમને તેરી બોલી કાગ પક્ષી જૈસી લગતી હૈ. કેવી કેવી વાતો કરે છે જુદી જુદી રીતે લોકો. નાનીઓએ પણ જુદી જુદી રીતે ઘણી વાતો કરી છે. એમ ફેર ફેર એની વાણીમાં ભાવમાં ન હોય, કારણ કે ભાવમાં ખાલી હોય. જેને પદાર્થ દેખાતો નથી એને તો અનાદિનું અંધપણું છે. એ પદાર્થની વાત કરે તો એ પદાર્થ સામે હોય ને વાત કરે, ને પદાર્થ જોયા વિના વાત કરે, એમાં ઘણો ફરક છે. અનુદાજી ક્ષુલકે આપ્યું છે ને દ્રષ્ટાંત કે એક કૂતરો ચોરને જોઈને ફસે છે, બીજી શેરી વાળાને ખબર પડે છે કે કોક ચોરને આ જોઈ ગયો લાગે છે, નહીતર આવી રીતે ભસે નહીં. ભસવા ભસવાની સ્ટાઇલ હોય છે એને. ચોરને જોઈ ગયો હોય તો જ આવી રીતે ભસે. શું કરવા ભસે છે? બીજાને જગાડવા માટે. એટલે એ પણ એવી જ પ્રવૃત્તિ કરે છે, બીજાને જગાડવા માટે એ પણ એવું જ ભસવા માંડે છે. તો પણ જે ચોરને જોઈને ભસે છે અને ચોરને જોયા વગર ન ભસે છે એને ત્રીજો કૂતરો સમજી શકે કે આ બે ભસે છે, એમાં એક જોઈને ભસે છે, એક જોયા વગર ભસે છે. એની ભાષા સમજે છે એટલે એ સમજી શકે છે કે આમાં બે ભસે છે પણ એક જોઈને ભસે છે, એક જોયા વગર ભસે છે, બેમાં ભસે છે. શું? કેમ કે એ ભાવની ભીસ એમાં આવે. આનંદગંજી ગયું છે, મહિમા મેરુ સમાન જીનેશ્વર. કેવો મહિમા ભાસે છે! મેરુ સમાન મહિમા જેને ભાસે છે એની વાણીમાં સ્વરૂપનો મહિમા અછાનો રહે નહીં. અને જે મેરુ સમાન આવા મહિમા આવવા છતાં કાંઈ જેને ભાસતો નથી એના એ શબ્દો કહે તો ક્યાંથી આવે? આનંદગંજી શ્વેતાંબરમાં હતા તો પણ આવી વાત છે એ કંઈક એમની બીજી પ્રકારની વિશિષ્ટતાને પ્રસિદ્ધ કરે છે. એમની કોઈ અસાધારણ યોગ્યતાને એ પ્રસિદ્ધ કરે છે. હા, કહી શકાય, ચોક્કસ કહી શકાય. અને એવા જીવો જ્ઞાન પામી ગયા હોય તો ખબર જ ન પડે જગતને, વેસીનું એ રહી જાય. ગુરુદેવને 78 સાલમાં જ્ઞાન થયું તો ત્યાર પછીના 91 સાલ સુધી તો થાનકવાસી સાધુ તરીકે જ બધા એ પૂજ્યા છે. અંદરમાં જ્ઞાન થઈ ગયું છે, વેસ રહી જાય ને જ્ઞાન થઈ જાય. સંપ્રદાય દિગંબરના સંપ્રદાય વાળા માનવા તૈયાર ન થાય. દિગંબર સંપ્રદાય વાળા એમ કે નહીં ન થાય, કે કુલિંગ છે, થાય નહીં, કે નહીં ખોટી વાત છે, થાય ગમે તે લિંગે થાય. આત્મજ્ઞાન ગમે તે લિંગે થઈ શકે છે, કોઈ પણ લિંગે થાય, નરકમાં થાય, કિલિંગમાં થાય, કોઈ પણ સંગની પંચેન્દ્રિય જીવનો અધિકાર છે, અબાધિત અધિકાર છે. હા, સૈનિક કરતા વધારે ડિસિપ્લિન મારી ગઈ, પકડાઈ ન જાય એટલે. પણ સૌથી ભયંકર એ છે, એટલું જોનાર જોનારમાં ફરક પડે છે, જોવાથી એ ખ્યાલ આવે છે. શું કહે છે, જ્ઞાનીની વાણી પુરવાર પર અવિરોધ હોય છે, જેમાં એવી હોય છે, આત્માર્થ ઉપદેશક હોય છે, આત્માનો હિત થાય એવો ઉપદેશ એ વાણીમાં ફરી ફરીને બધું ફેરવી ફેરવીને ત્યાં આવે, વાણીનો સાર ફેરવી ફેરવીને ત્યાં આવે કે આત્માનો ઉપદેશ કેવી રીતે. જો નિરાવરણ જ્ઞાનની વાત લીધી તો કેવી રીતે લીધી, અનુભવથી લીધી, બોલી ન લીધી, આગમ પદ્ધતિ ન લીધી. આત્માર્થ ઉપદેશક હોય છે, અપૂર્વ અર્થનું નિરૂપણ કરનાર હોય છે, અપૂર્વ સ્વભાવને અપૂર્વ સ્વરૂપને એ નિરૂપણ કરે છે, અને જેને એ ભાવ ભાસે છે એને પણ એ વાણીની અપૂર્વતા ભાસે છે. તો આ વાણી પણ કોઈ અપૂર્વ છે, અપૂર્વ પદાર્થને બતાવનારી આ વાણી છે, કહેનારના ભાવો પણ અપૂર્વ છે, અને સમજે છે એને પણ અપૂર્વતા ભાષા વિના રહેતી નથી. અને અનુભવ સહિત પણ હોવાથી, આત્માનો અનુભવ વર્તમાન વર્તતો હોવાથી, તે બીજા આત્માઓને પણ સતત જાગૃત કરનાર હોય છે. આ પણ એક અસાધારણ ચિહ્ન છે, અસાધારણ લક્ષણ છે જ્ઞાનીની વાણીનું, તે જાગૃતિમાં લઈ જાય. જે પોતાના આત્મહિતને વિશે જીવ અજાગૃત છે, એવા જીવોને આત્મજાગૃતિમાં, કેમ કોઈ માણસ સૂતો એને ચોંટીઓ ભરી લે, જાગી જાય એકદમ, એમ એની વાણી એવી છે કે સૂતાને જગાડી દે છે, જો ભાઈ તારો આત્મહિત સાધ, આત્મહિત સાધ, તું આમના મનુષ્યમાં ક્યાં આમના માયલો જાશો. જેનું મૂલ્ય રત્નચિંતામણી કરતા પણ અધિક છે એવું આ મનુષ્યાયુ છે, એમાં આત્મજાગૃતિ કા નહીં? તારો આત્મા કેવો છે એ જરા જોવા માટે જાગ, જરા જાગ, જાગી જા, સાવધાન થઈ જા, આયુષ્ય ખોવા જેવું નથી. એવો જે અંડરટોન છે એ જ્ઞાનીની વાણીમાં જ આવે છે. જે પોતે જાગ્યો નથી અને એને બીજાને જગાડવામાં કેવી રીતે સમજે કે કેમ જગાડી શકાય, પોતે જાગ્યો નથી બીજાને જગાડવામાં કેવી રીતે સમજી શકે કે તું આમ જાગ. એટલે એવું જે આત્માને સતત જાગૃત કરનાર છે, જોયું, જાગૃત કરનારમાં પણ સતત જાગૃત કરનાર છે, એવું પોતાની જાગૃતિ અનુભવ સહિત વર્તે છે, તેથી એ વાણીની અંદર એ પ્રકારનો રણકાર આવ્યા વિના હોતો નથી. શુષ્ક જ્ઞાનીની વાણીમાં તથારૂપ ગુણો હોતા નથી, એ પ્રકારના ગુણો શુષ્ક જ્ઞાનીની વાણીમાં હોતા નથી. ભાષા હોય છે પણ એ પ્રકારના ગુણ હોતા નથી. સર્વથી ઉત્કૃષ્ટ ગુણ જે પુરવાર પર અવિરોધપણો, એ ચારેમાં પાંચેમાં સર્વથી ઉત્કૃષ્ટ લીધું છે, એ સમજાવવાની દ્રષ્ટિએ લીધું છે. આમ તો જે અપૂર્વતા છે, સતત જાગૃતિ છે, એનું મૂલ્ય ઘણું છે. શું પુરવાર પર અવિરોધ ધર્મો, વિરોધ ધર્મો પણ અવિરોધપણે રહેલા છે પદાર્થમાં, એ પદાર્થના વિજ્ઞાનમાં જાય છે. અને એ પદાર્થનું વિજ્ઞાન છે, એ પદાર્થ દર્શનને કારણે એમાં એની મુખ્યતા લીધી છે. અને એમાં જે આત્મજાગૃતિ અને જે અપૂર્વપણું છે એ વાત પણ કાંઈ ઓછી મૂલ્યવાળી નથી. સર્વથી ઉત્કૃષ્ટ જે પુરવાર પર વિરોધપણું, તે શુષ્ક જ્ઞાનીની વાણીને વિશે વર્તવા યોગ્ય નથી. એટલા માટે લીધું છે કે શુષ્ક જ્ઞાનીની વાણી બીજી રીતે તને નહીં પરખાય તો આ રીતે તો પરખાઈ જ જશે, ક્યાંક તો એ પોતાની વાતને પોતે કાપશે. શું એ વાત જે પોતે કહેવા માંગશે એ જ વાતની વિરુદ્ધ વાત આવ્યા વગર એને રહેશે, અને એ બંને વિષયમાં અવિરોધ પણ કેવી રીતે છે એનું એને અજ્ઞાન વર્તતું હશે. એટલે અહીંયા બીજાને સમજાવવાનો વિષય છે કે એ મુદ્દાને ઉત્કૃષ્ટ અથવા મુખ્ય ગણીને કહેવા પાછળ હેતુ છે. અને તેથી થામ થામ કલ્પનાથી યુક્ત તેની વાણી હોય છે. પુરવાર પર વિરોધપણું તે શુષ્ક જ્ઞાનીની વાણીને વિશે વર્તવા યોગ્ય નથી, કેમ કે યથાસ્થિત પદાર્થ દર્શન તેને હોતું નથી, અને તેથી ઠામ ઠામ કલ્પનાથી યુક્ત તેની વાણી હોય છે. આ રીતે જ્ઞાની અને અજ્ઞાની વચ્ચેના તફાવતને પોતે સારી રીતે અહીંયા સ્પષ્ટ કર્યો છે. એ આદિ બીજા પણ બે ત્રણ ભેદ લેશે. એ આદિ નાના પ્રકારના ભેદથી જ્ઞાની અને શુષ્ક જ્ઞાનીની વાણીનું ઓળખાણ ઉત્કૃષ્ટ મુમુક્ષુને થવા યોગ્ય છે. જ્ઞાની પુરુષને તો સહજ સ્વભાવે તેનું ઓળખાણ છે, જ્ઞાનીને તો સહજ સ્વભાવે એનું ઓળખાણ છે. એને તો કઈ ઉપયોગ લંબાવવો પડતો નથી, સહેજે ખબર પડે છે. શું છે કે વિરુદ્ધ સ્વભાવ હોવા છતાં એ વિરુદ્ધ સ્વભાવના પ્રતિપાદનમાં સંતુલન જળવાય છે કે નથી જળવાતું એની વાણી ઉપરથી એના ભાવને જ્ઞાની માપી શકે છે. કેમ કે એ સંતુલન જ્ઞાની સિવાય જાળવી શકે નહીં. એટલે એનું ઓળખાણ ઉત્કૃષ્ટ મુમુક્ષુને થવા યોગ્ય છે. ઉત્કૃષ્ટ મુમુક્ષુ હોય તો એને ખ્યાલ આવવા યોગ્ય છે, ઓછામાં ઓછું. એથી નીચેવાળાને નહીં. જ્ઞાનીને તો સહજ સ્વભાવે જ એનું ઓળખાણ છે, કેમ કે પોતે જ એ ભાવની અંદર વર્તી રહ્યા છે, એ માર્ગે ચાલી રહ્યા છે. એટલે કેમ ચાલવું હોય, કેમ બોલવું હોય એની એને બરાબર ખબર છે. કેમ કે પોતે ભાન સહિત છે, અને ભાન સહિત હોવાથી ભાન સહિત પુરુષ વિના આ પ્રકારનો આશય ઉપદેશી શકાય નહીં એમ છે જે તે જાણે છે. આત્માર્થ ઉપદેશક ભાષા કહેવી અને આત્માર્થ ઉપદેશક ભાષા એ આશયના પ્રકારથી કહેવી, આ બે વચ્ચે ફરક છે. ફરીથી આત્માર્થ ઉપદેશક ભાષા કહેવું, ભાષાનું કહેવું થાય, અને આત્માર્થ ઉપદેશક આશય જળવાઈને ભાષાનો પ્રકાર આવે, એ પ્રકારથી પ્રકારાંતરપણામાં જે ફેર પડે છે એ ભાન સહિત હોય તો ખબર પડી જાય છે કે આ ભાન સહિત બોલે છે, નહીંતર આ એવી જ વાત બેભાનપણામાં બોલે છે એમ જ્ઞાનીને ખબર પડી જાય છે કે આ બેભાન બોલ વાત તો એવી જ બોલે છે પણ એ બેભાનપણાની અંદર બોલે છે. એટલે ભાન સહિત પુરુષ વિના આવા પ્રકારનો આશય ઉપદેશી શકાય જ નહીં. કાલે આપણે દ્રષ્ટાંત લીધો હતો, જરા સમજી શકાય એવો દ્રષ્ટાંત લીધો હતો, રૂપિયાનો રણકારનો દ્રષ્ટાંત લીધો હતો, અને ગુરુદેવની વાણીનો દ્રષ્ટાંત લીધો હતો. સુરતાલી શક્તિની અંદર એમને જે વાત કરી છે એમાં જે આશયથી વાત કરે છે એ આશય છે, એ આશય પકડવા જેવો આશય છે. વાત શક્તિની છે, ગુણની છે, તો પણ જેને એ ગુણના શુદ્ધ પરિણમન સ્વભાવનો અથવા એ ગુણના શુદ્ધ પરિણમનશીલતાનો ભાવ ભાસે છે એને એવો જ ગુણ પરિણમવા લાગે છે. જેમ કે શુદ્ધ આત્મા જેવો છે, જેવો શુદ્ધ આત્મા છે એવો જ જો શુદ્ધાત્મા જોવામાં આવે તો તેવું તદાકાર જ્ઞાન થઈને તે જીવને મોક્ષ માર્ગ પ્રગટ થઈ જાય. જેવો શુદ્ધાત્મા છે એવો જ શુદ્ધાત્મા જો જોવામાં આવે તો જોનારની શુદ્ધતા ઉત્પન્ન થઈ જાય. બીજી રીતે કહીએ તો જોનારને શુદ્ધતા ઉત્પન્ન થઈ જાય. એટલે શુદ્ધાત્મા કહેવો એક વાત છે ને જોઈને કહેવો તે બીજી વાત છે. તો જે જોઈને કહે છે એ કેવી રીતે જોતા શુદ્ધ થવાય છે એ વાત થઈને કહે છે, શુદ્ધ થઈને કહે છે. અને જેને જોતા જ આવડતું નથી એ શુદ્ધ થઈને કેવી રીતે કહે ને એ વાત કેવી રીતે એની માનીમાં આવે. એ રીતે આશય ફેર થાય છે. શું એને આશય શબ્દનો પ્રયોગ કર્યો છે કે ભાન સહિત પુરુષ વિના આ પ્રકારનો આશય ઉપદેશી શકાય નહીં. બીજો જીવ પણ સ્વરૂપની ઉન્મુખતા છોડીને એને સ્વરૂપની સન્મુખતામાં વાળી દે એવો જે વાણીનો પ્રકાર એ પ્રકાર બીજાને આવી શકે, નાની સિવાય એ પ્રકાર બીજાને આવી શકે. અને જેને એ પ્રકારનો સાક્ષાત અનુભવ થાય, નાનીની એવી વાણીનો જેને સાક્ષાત અનુભવ થાય કે જે ઉન્મુખ તો એ સન્મુખ થઈ જાય એની વાણીથી, એને એમ લાગે કે હું મધદરિયે સંસાર સમુદ્રમાં મધ મધ્યે ડૂબતો હતો, કાંડું પકડીને ઉપર ખેંચી લીધો છે. જેમ કોઈ કાંડું પકડીને કાંઠે મૂકી દે એવી રીતે મને કાંઠે મૂક્યો છે, કેવી રીતે મને બચાવ્યો છે એને એને પ્રત્યક્ષ અનુભવથી સમજણ પડે છે. અને એથી એને એમ કહે છે કે જ્ઞાની તો મારા માટે અનંત તીર્થંકરથી પણ અધિક છે, અથવા જ્ઞાની તો મારા માટે પરમાત્મા છે. આ જ્ઞાની કોઈ દિવ્ય દેહધારી દિવ્ય મૂર્તિ પરમાત્મા છે. કેવા શબ્દો વાપર્યા છે? 223 પત્ર. આ જ્ઞાની છે એ દેહધારી દિવ્ય મૂર્તિ પરમાત્મા છે. 223 માં લ્યો. પાનું 236 એમાં બીજો અને ત્રીજો પેરેગ્રાફ જે મોટો છે પરમાત્મા શબ્દથી શરૂ થાય છે એમાં છઠ્ઠી લીટી છે કે જ્ઞાની પુરુષ અને પરમાત્મામાં અંતર જ નથી, અને જે કોઈ અંતર માને છે તેને માર્ગની પ્રાપ્તિ પરમ વિકટ છે. જ્ઞાની તો પરમાત્મા જ છે અને તેની એને તેના ઓળખાણ વિના એવી તેની ઓળખાણ વિના નિજ પરમાત્માની પ્રાપ્તિ કદી કોઈને થઈ નથી. કેમ? નિજ પરમાત્માની પ્રાપ્તિ થયા પહેલા જ્ઞાનીની ઓળખાણ થાય છે, પછી નિજ પરમાત્માની ઓળખાણ થાય છે. પહેલા વ્યક્ત પરમાત્માની ઓળખાણ થાય છે, પછી પોતાના અવ્યક્ત પરમાત્માની ઓળખાણ થાય છે. એટલે તેની ઓળખાણ વિના પરમાત્માની પ્રાપ્તિ કદી કોઈને થઈ નથી. માટે સર્વ પ્રકારે ભક્તિ કરવા યોગ્ય. સર્વ પ્રકારમાં કયો પ્રકાર બાકી રહેતો હશે? અર્ઘ બાકી રહી જાય કે ન રહી જાય કે ન રહે? સર્વ પ્રકારે ભક્તિ કરવા યોગ્ય એવી દેહધારી દિવ્ય મૂર્તિ, જુઓ કેવા શબ્દ વાપર્યા, એવી દેહધારી દિવ્ય મૂર્તિ જ્ઞાની રૂપ પરમાત્મા તેને નમસ્કારથી માંડીને પરાભક્તિ એટલે છેવટની હદ સુધીની ભક્તિ એક લઈ આરાધવી એવો શાસ્ત્રનો લક્ષ્ય છે. શાસ્ત્રના કથનનો કેન્દ્ર બિંદુ આ છે એમ કે છે. આ જ્ઞાની પોતે પરમાત્મા આ દેહધારી રૂપે થયો છે. શું કે છે? જ્ઞાની છે એ પરમાત્મા પોતે જ આ દેહધારી રૂપે થયો છે એમ જ્ઞાની પુરુષ પ્રત્યે જીવની બુદ્ધિ ઉગે, બુદ્ધિ થાય ત્યારે એને ભક્તિ ઉગે છે. ત્યાં સુધીની ભક્તિ બધી સમજવા જેવી છે. અને એ ભક્તિ ક્રમે કરીને પરાભક્તિ રૂપ હોય છે, અથવા એ આત્માની અભેદ ભક્તિને એ પ્રાપ્ત કરાવશે. એ વાત એમને લીધી છે કે ભાન સહિત પુરુષ વિના આ પ્રકારનો આશય ઉપદેશી શકાય નહીં એમ છે. જે જ્ઞાની તો જાણે છે એટલે એને પરીક્ષા કરવાનો કાંઈ પ્રયાસ પણ કરવો પડતો નથી, એને સહેજે સહેજે ખબર પડી જાય છે. ઓગ ભક્તિમાં જાય છે અને પ્રયત્ન કરે તો સારી વાત છે, પ્રયત્નવાન થયો હોય તો બીજી વાત છે. એમાં બે પ્રકારના જીવો હોય, એક તો ઓગ ભક્તિમાં પડ્યા હોય અને એક પ્રયત્ન દશામાં આવ્યા હોય, એ પણ જ્ઞાનીની ભક્તિ કરે. ઓગમાં ઓગ સંજ્ઞામાં પડ્યા હોય એ પણ જ્ઞાનીની ભક્તિ, એમ બે ભેદ લઈ શકાય. પણ નિષ્કામ ભક્તિ હોવી જોઈએ, કોઈ અપેક્ષા નહીં, કોઈ કામની નહીં, કોઈ વાતની નહીં, એક આત્મહિત સિવાયની કોઈ અપેક્ષા ન હોય એવી જ્ઞાની ભક્તિ, નિષ્કામ ભક્તિ હોવી જોઈએ. તો એ ભક્તિ ફળે છે, નહીતર એ ભક્તિ ફળતી અહીં સુધી કાલ ચાલી. અજ્ઞાન અને જ્ઞાનનો ભેદ જેને સમજાયો છે તેને અજ્ઞાની અને જ્ઞાનીનો ભેદ સહેજે સમજાવવા યોગ્ય છે. એટલે મૂળ વાત ભાવની છે. વાણી તો ભાવને પકડવાનો ચીપ્યો છે, પણ મૂળ વાત તો એમાં ભાવની છે. એમાં જેને અજ્ઞાન ભાવ સમજાયો છે આ રીતે અજ્ઞાન થાય છે, પરમાં સ્વપણું થાય છે તે અજ્ઞાન થાય છે, અને સ્વમાં સ્વપણું થાય છે તે જ્ઞાન થાય છે. એવું જ્ઞાન અને અજ્ઞાનનો ભેદ જેને સમજાયો છે તેને અજ્ઞાની અને જ્ઞાનીનો ભેદ પણ સહેજે સમજાવવા યોગ્ય છે. જેને ભાવ ભાષો છે એને દ્રવ્ય ભાષે છે કે આ દ્રવ્ય જ્ઞાનીનું છે, આ દ્રવ્ય અજ્ઞાનીનું છે. દ્રવ્ય એટલે આત્મા. અજ્ઞાન પ્રત્યે જેનો મોહ વિરામ પામ્યો છે એવા જ્ઞાની પુરુષને શુષ્ક જ્ઞાનના વચન ભ્રાંતિ કેમ કરી શકે? જ્ઞાનીને અજ્ઞાનનો મોહ નથી, ભલે ગમે તેવો ઉઘાડવાળો જીવ હોય, અજ્ઞાનનો જ્ઞાનીને મોહ નથી. એનો અજ્ઞાન પ્રત્યેનો મોહ વિરામ પામ્યો છે. ગમે તે પ્રકારનું અજ્ઞાન, તે અજ્ઞાન છે અથવા તે વિપરીત જ્ઞાન છે, આત્માને હિત સાપતું એવો અજ્ઞાન પ્રત્યેનો જેનો મોહ વિરામ પામી ગયો છે, મટી ગયો છે, અટકી ગયા છે, ત્યાં છે એવા જ્ઞાની પુરુષને શુષ્ક જ્ઞાનીના વચન ભ્રાંતિ કેમ કરી શકે? એને તો શુષ્ક જ્ઞાની કે જે અજ્ઞાનના મોહમાં પડેલા છે, એ પોતે મોહમાં પડેલા છે, એને ભ્રાંતિ કેમ કરી શકે? બાકી સામાન્ય જીવોને અથવા મંદ દશા અને મધ્યમ દશાના મુમુક્ષુને શુષ્ક જ્ઞાનીના વચનો સાદ્રશ્યપણે જોવામાં આવ્યાથી બંને જ્ઞાનીના વચનો છે એમ ભ્રાંતિ થવાનો સંભવ છે. અહીંયા મધ્યમ દશાવાળા લીધા છે, પહેલામાં મંદ દશા લીધી હતી, પછી અહીંયા મધ્યમ દશા પણ લીધી હતી. બાકી સામાન્ય જીવોને અથવા મંદ દશાવાળા મુમુક્ષુને અથવા મધ્યમ દશાવાળા મુમુક્ષુઓને શુષ્ક જ્ઞાનીના વચનો સાદ્રશ્યપણે એટલે સરખાપણે જોવામાં આવવાથી બંને જ્ઞાનીના વચનો છે એ મને લાગે છે, અને એવી ભ્રાંતિ થવાની ત્યાં સંભાવના રહેલી છે. કેમ કે એને ખબર નથી કે આત્માર્થ શું છે, અને આત્માર્થના ઉપદેશમાં આત્માર્થનો રણકાર શું છે એની એને ખબર નથી. ઉત્કૃષ્ટ મુમુક્ષુને ઘણું કરીને તેવી ભ્રાંતિનો સંભવ નથી. ત્યાં પણ ઓલામાં પ્રાય શબ્દ વાપર્યો હતો, અહીંયા ઘણું કરીને આખરમાં હજી જ્ઞાન નથી થયું, તે આત્મભાન નથી થયું, તે નથી. ઉત્કૃષ્ટ મુમુક્ષુને ઘણું કરીને તેવી ભ્રાંતિનો સંભવ નથી, કેમ કે જ્ઞાનીના વચનોની પરીક્ષાનું બળ તેને વિશેષપણે સ્થિર થયું છે. જ્ઞાનીના વચનો કેવા હોય, શુષ્ક જ્ઞાનીના વચનો કેવા હોય એની પરીક્ષા કરવાનું બળ છે એની પાસે, શક્તિ છે અથવા યોગ્યતા છે. શું એ પ્રકારની જ્ઞાનની ક્ષમતા રહેલી છે એને. પરીક્ષા બળ કહેવામાં આવે છે. એ પ્રકારની પરીક્ષા કરવાની ક્ષમતા જેના જ્ઞાનમાં છે એને પરીક્ષા બળ કહે છે. અને તે વિશેષપણે સ્થિર થયું છે, એ બરાબર ચોકસાઈ કરી દે છે, જ્ઞાની છે કે અજ્ઞાની છે એના અનુભવને એ પકડી શકે છે, ન કહે તો પણ પકડી શકે છે. મિત્ર ઘણા પૂછી લઈએ, આપણે પૂછી લ્યો ને ભાઈ, એ પૂછવાનો વિષય નથી અને કોઈ કહે તો એ સાંભળવાનો વિષય નથી. કેમ? તે પરખવાનો વિષય છે. કહે તેથી એ માની લેવું અને ન કહે તેથી ન માનવું એ વિષય નથી, આ પરખવાનો વિષય છે. એટલે પરીક્ષા બળ હોવું જોઈએ અને તે ઉત્કૃષ્ટ મુમુક્ષુને એ બળ હોય છે, ગમે તેની પાસે એ બળ હતું નથી. પૂર્વકાળે જ્ઞાની થઈ ગયા હોય અને માત્ર તેની મુખમાણી રહી હોય, ઓરિજિનલ કોઈ પકડેલી વાતમાં ફેરફાર થવાનો સંભવ હોય, આશય ફેર થઈ જાય. પણ પૂર્વકાળે જે જ્ઞાની થયા હોય ને તેમના શ્રીમુખેથી જે વાણી બહાર આવી હોય એમને એમ રહી ગઈ હોય, અથવા પોતાના લખેલા પત્રો હોય, પોતાના લખેલા પદો હોય, ગદ્યમાં કે પદ્યમાં કોઈ પણ રીતે હોય, તો પણ વર્તમાન કાળે જ્ઞાની પુરુષ એમ જાણી શકે કે આ વાણી જ્ઞાની પુરુષની છે. બીજા જ્ઞાની ભૂતકાળના જ્ઞાનીને સમજી શકે કે આ જ્ઞાની છે, એ નક્કી કરી શકે એની માંગણી કે કેનાર જ્ઞાની છે, તે સમજાઈ જાય છે કે આ વાણી જ્ઞાની પુરુષની છે. કેમ કે રાત્રિ દિવસના ભેદની પીઠે અજ્ઞાની જ્ઞાનીની વાણીને વિશે આશય ભેદ હોય છે. અહીં આશય શબ્દ પાછો વાંચ્યો છે, આ પેરેગ્રાફમાં તો 3 વખત આશય શબ્દ વાંચ્યો છે. કેમ કે રાત્રિ દિવસના ભેદની પીઠે અજ્ઞાનીની વાણી અને જ્ઞાનીની વાણીને વિશે આશય ભેદ હોય છે, એમાં જે આત્માર્થ ઝળકે છે તે આમાં આવતો નથી. એકમાં પ્રકાશ છે ને એકમાં અંધારું છે, હીરો તો હીરો છે પણ જે સાચો છે એમાં પ્રકાશ છે અને જે ખોટો છે કાચનો કટકો છે, ગમે એવો ચળકાટ દેખાય તો પણ એમાં પ્રકાશ નથી એમ કે છે. હા, પણ એ આઈ ગ્લાસ મૂકો તો આંધળું લાગે. આમ નરી આંખે જુઓ તો ખોટા હીરાની ચમક વધારે લાગે અને સાચા હીરાની ચમક ઓછી પણ લાગે. બરાબર ધોયેલો ન હોય, સાફ કરેલો ન હોય, મેલ કરેલો હોય, ઓછી પણ લાગે. અને ઓલાની સાથ એકદમ સાફ સૂફ કરીને એવી રીતે મૂકો હોય એના ઉપર રિફ્લેક્શન પડે એવી રીતે એમ લાગે કે આ હીરો બહુ સારો છે, હોય એ ખોટો. પણ જો એને આઈગ્લાસથી જોવામાં આવે તો સાચામાં જે લાઇટ દેખાય છે, પથ્થરનું લાઇટ જેને કહેવામાં આવે છે, એ પ્રકાશવાળો પથ્થર હોય છે, એ ખોટા હીરામાં હોતા નથી. સાવ આંધળું લાગે. કેવો લાગે? ઝવેરીઓની ભાષામાં એને આંધળો કહે છે કે આ તો આંધળો નંગ છે એમ કે. શું કે? આ નંગ સાવ આંધળો છે. કંઈક એને બહારમાં તો બાર બહાર જુદું કાઢી નાખવાના. હા, પ્રકાશ અંધારું દેખાય છે એવો કહે છે. અહીંયા રાત્રિ દિવસની વાત કરી, કેમ કે રાત્રિ દિવસના ભેદની પીઠે જ્ઞાનીની વાણીને વિશે આશયનો ભેદ છે. આશય ભેદ તો તારવી શકે છે પણ તારતમ્ય ભેદ પણ જ્ઞાની તારવી શકે છે. અને એ દ્રષ્ટાંત સુગાનંદજીનો પ્રસિદ્ધ છે. સુગાનીજીની વાણી રહી ગઈ અને એ વાણીની તારતમ્યતા ઉપરથી એમણે એમની ગતિમાં કેટલા ભાવ બાકી છે એ પણ કાઢી લીધી. એટલે એમની જે ઉગ્રતા હતી પુરુષાર્થની એ પણ પ્રસિદ્ધ કરી દીધી. એ વિશેષપણે વાણી બરાબર સમજી શકે છે.